તારીખ 6/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 753 754 અને 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 352
ભગવાનની સ્થિતિ પૂરી કરી એના ઉપર થોડું લખાણ છે. પછી અજીતનાથ ભગવાનની સ્થિતિની વાત કરી છે. પ્રથમ સ્થળમાં ભગવાનમાં વૃત્તિ લીન થવાનું હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદ ઘન પદની પ્રાપ્તિ થાય. પોતાના સ્વરૂપમાં વૃત્તિ લીન થાય, પરિપૂર્ણ લીન થાય તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. આનંદ ઘન પદ એટલે આત્મ સ્વરૂપ. જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા આનંદ ઘન બીજા તીર્થંકર શ્રી અજીતનાથની સ્તવના કરે છે. તે વૃત્તિની પૂર્ણતાની ભાવના સાથે સાથે હવે બીજા ભગવાનની સ્તુતિ શરૂ કરશે. જે પૂર્ણપણાની ઈચ્છા છે, ઈચ્છા તો છદ્મસ પણ ઈચ્છા પૂર્ણતાની છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠા તે સંક્ષેપે ભગવાનને આનંદ ઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે કે મને તકલીફ પડે છે, કેમ કે મારા જ પરિણામ મારી ઈચ્છા પ્રમાણે ચાલતા નથી, આ મારી વિતમણા છે. એટલે વિઘ્ન થાય છે, મારે પરિપૂર્ણ થવું છે, એમાં મને મારા પરિણામનું જે વિઘ્ન આવે છે એ વિઘ્નનું નિવેદન કરે છે. અને પોતાનું પુરુષત્વ મંદ દેખીને ખેદખીન થાય છે કે મારો પુરુષાર્થ હું મારા સ્વરૂપમાં ચલાવી શકતો નથી. અનંત વીર્ય ભરેલું હોવા છતાં પણ પ્રગટપણે મારો પુરુષાર્થ પાછો પડે છે. એ પોતાના પુરુષાર્થ મંદતા દેખીને પોતે જ ખેદખીન થાય છે. એને એમ જણાવી એ ખેદખીન થવું પણ તે પણ પુરુષત્વ જાગૃત રહે, પુરુષાર્થની જાગૃતિ માટે ખેદખીનતા છે. દશાની પામરતા પણ પુરુષાર્થ વધારવા માટે છે, અને સ્વભાવનું પૂર્ણ સામર્થ્ય પણ પુરુષાર્થ વધારવા માટે છે. પુરુષાર્થ વધારવા માટેનો વિષય વિરોધ દેખાય છે. એક વર્તમાન પર્યાયની પામરતાનો વિષય થાય છે જ્ઞાનને, તો પણ જ્ઞાની પુરુષાર્થ વધારે છે. અને એક ન્યાય પોતાના પૂર્ણ સ્વરૂપને પૂર્ણ સામર્થ્યને જોવે છે તો એમાં પણ પુરુષાર્થ વધારે છે. એક દ્રવ્યનો વિષય છે એમાં પણ પુરુષાર્થ વધારવાનું કારણ છે. એક પર્યાયનો વિષય છે એમાં પણ પુરુષાર્થ વધારવાનું જ કારણ છે. એમ દ્રવ્યાર્થિક નય ને પર્યાયાર્થિક નયનો વિષય વિરોધ હોવા છતાં સાધનામાં વિરોધ પણ છે, આરાધનામાં વિરોધ નથી. આનું નામ મને કાન છે. વિરોધ હોવા છતાં અવિરોધપણાને સાધે છે, એ આ પ્રકારે સાધે છે. કેમ કે ભગવાનની વાણીમાં બંને નયનો વિષય આવ્યો, બંને નયનો વિષય વિરોધ છે. બંને નયનો વિષય વિરોધ હોવા છતાં એમાં અવિરોધપણું સાધવું એ પ્રકાર સમ્યક પ્રકાર છે, એમાં વિરોધ આવે તો એ પ્રકાર સમ્યક નથી. શા માટે દ્રવ્યનો પક્ષ કરનારને નિશ્ચયાભાસી કહે છે, કેમ કે એને પર્યાયના વિષય આવતા વિષય વિરોધ થઈ જાય છે, અવિરોધ પણ હું નથી સાધી શકતો. આ માટે વ્યવહારના પક્ષવાળાને વ્યવહારાભાષી કહે છે કે એને દ્રવ્યાર્થિક નો વિષય આવે ત્યારે એને એમ થાય કે આ મારું નથી આવ્યું, ઓલું આવે ત્યારે આ મારું આવ્યું એમ એને લાગે. પોતાના પક્ષની વાત આવે શાસ્ત્રમાં કે વાણીમાં ત્યારે મારું આવે છે એમ એને લાગે છે, હું કહું છું એમ આવે છે. બીજી વાત આવે ત્યારે મોડો પડી જાય પછી, અથવા એને પોતાને રૂચતી વાત ન લાગે, એટલા માટે એને આભાસ કહે છે. જે સમ્યક દ્રષ્ટિ છે જેનું પરિણમન સમ્યક છે એ તો બંને વખતે સ્વરૂપને જ સાધે છે, અવિરોધપણે સ્વરૂપને સાધે છે. સૂક્ષ્મ લાગે છે ને, તો સારું. એમાં શું છે, સૂક્ષ્મતાનો તો અભિલાષી છે પાત્રજીવ. પાત્રજીવ કોને કહીએ? સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, તે મહાવીરના બોધને પાત્ર છે એમ લીધું છે. મહાવીરના બોધને પાત્ર છે અર્થાત તે સમ્યક દર્શનને પાત્ર છે. એટલે પાત્રજીવ તો હંમેશા એવી આકાંક્ષા અને અભિલાષા રાખે છે કે શ્રી ગુરુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત મને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્ય બતાવે સ્વભાવનો, હું ઝીલી લેવા તૈયાર છું. ફિલ્ડિંગ ભરનારા કેચ ભરવા, કેચ લેવા માટે તૈયાર હોય છે કે નહીં? હે, આવી રીતે ફટકો મારે તો જ હું કેચ કરું, નહીતર ન કરું એમ હોય કે ગમે એવી રીતે મારે નહીં. તૈયાર હોય છે કે નહીં? પડીને ઠેકડો મારીને હાથપગ ભાંગીને બધી રીતે તૈયાર છે કે નહીં? એને હાથપગ ભાંગીને તે કામ કરવું છે, અને આપણે બધી અનુકૂળતા હોય તો કરવું છે. એટલે એના જેટલી લગ્ન નથી આપણી, એને તો 5-5 હજાર 50 હજાર મળશે બહુ બધું. આવી વાત છે. શું કહે છે, જુઓ કે પોતાનું પુરુષત્વ મંદ દેખીને, પુરુષત્વ એટલે પુરુષાર્થ પણ મંદ દેખીને ખેદખીન થાય છે, અને એમ જણાવીને પણ પુરુષત્વ એટલે પુરુષાર્થ પણ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. હવે એ વિશે શરૂ કરે છે કે એ સખી પહેલું પદ છે. બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાનને પૂર્ણલિંતાનો, ભગવાને પૂર્ણલિંતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત જે સમ્યક ચરણરૂપ માર્ગ દર્શાવ્યો છે તે જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. એ માર્ગ અજિત છે, ભગવાનનું નામ અજિત છે, અને સામે માર્ગને અજિત પણ લીધું છે. પંથળો નિહાળો રે બીજા જીનતણો રે, અજિત અજિત ગુણધામ જે તે જીત્યા રે તે હું તેણે હું જીત્યો રે. પુરુષ કિશુમુજ નામ, મને પુરુષ કેમ કહેવો, હું તો હારી જાઉં છું. હારી જાય એ પુરુષાર્થહીન છે, એ હારી જાય છે. શું કહે છે, પંથળો એટલે માર્ગ, પંથ એટલે માર્ગ, તેનો માર્ગ પૂર્ણ થવાનો માર્ગ, પૂર્ણ થવાનો ઉપાય એને પૂર્ણ થવાનો માર્ગ કહે છે. કે હે અજિતનાથ ભગવાન, આપે તો પૂર્ણલિંતાનો માર્ગ દર્શાવ્યો છે, એ સમ્યક આચરણરૂપ માર્ગ છે, એ માર્ગને હું જોઉં છું ત્યારે હું મારી જાતને નિર્બળ જોઉં છું, મારા પુરુષાર્થને હું નિર્બળ જોઉં છું. વર્તમાન પુરુષાર્થ છે તો પણ એને નિર્બળતા જોવે છે, કેમ કે પૂર્ણતાનું લક્ષ્ય છે ને. મુનિરાજ પણ પામરતા જ જોવે છે ને, વચનામૃતમાં લીધું બે, મુનિરાજ પણ પોતાની પામરતા જોવે છે. ભગવાનનું અજીત એવું નામ છે તે તો સત્ય છે, કેમ કે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજીતના અજીત નામ સાર્થક જ છે. તીર્થંકર ભગવાનનું અજીત નામ છે એ સાર્થક છે, કે જે મોટા મોટા પરાક્રમી પુરુષો નથી કર્યા એ ભગવાને કાર્ય કર્યું છે. ભગવાન આવ્યા નથી, જીત્યા છે. નામની સાથે કેવો મેળ કર્યો છે, ગુણવાચક નામ છે ને એટલે મેળ કર્યો છે. તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજીત નામ સાર્થક જ છે. અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામ પણ સિદ્ધ છે. અજીત અજીત ગુણધામ, આપનું ગુણધામ પણ એ સિદ્ધ છે. અનંત ગુણા અનંત ગુણના ધામરૂપ તે માર્ગને આપે જીત્યો છે, સફળ કર્યો છે, વિજય મેળવ્યો છે એ માર્ગની અંદર. માટે આપનું ગુણધામ એવું નામ પણ સિદ્ધ છે, બરાબર છે, યોગ્ય છે. ખરેખર આપે અનંત ગુણ પ્રગટ કર્યા છે. અનંત ગુણ પ્રગટ કર્યા હોવાથી આપ ગુણના નિધાન છો, ગુણના ધામરૂપ છો એ વાત પણ સિદ્ધ થયેલી છે. જે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે તે સત્ય નથી, પણ મને લોકો પુરુષ કહે છે એ વાત સાચી નથી. ભગવાનનું નામ અજીત છે, જેમ તે તદ્રુપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્રુપ ગુણને લીધે નથી. એમને યથા નામમાં તથા ગુણા છે. ત્યારે મને લોકો પુરુષ કહે છે એ વાત ખોટી છે, હું તો હારી જાઉં છું. મારી વૃત્તિઓ પાસે હું હારી જાઉં છું એમ કહે છે. માટે મારામાં નામ એવા ગુણ નથી, ભગવાનમાં તો નામ એવા ગુણ છે. કેમ કે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થ સહિત હોય, પુરુષાર્થ સહિત હોય તેને પુરુષ કહીએ. સ્વપરાક્રમ સહિત હોય પણ હું તો તેમ નથી. ખરેખર મારી તો એવી સ્થિતિ જોવામાં આવતી નથી. મને તો મારું પરિણામ બહુ હીણું લાગે છે. માટે ભગવાનને કહું છું, જો સાધક છે એ પરિણામને હીણું જોવે છે, અને મુમુક્ષુ એમ વિચાર કરે કે ના ના, હું પહેલાં કરતાં મારામાં ઘણો ફાયદો થઈ ગયો છે, પહેલાં કરતાં મારામાં ઘણા દોષ ઓછા થઈ ગયા છે, પહેલાં કરતાં મારો ક્રોધ ઘટી ગયો છે, મારો લોભ ઘટી ગયો છે, મારે ફલાણું ઘટી ગયું છે, હવે હું સુધરી ગયો છું એમ જોવે છે. પહેલાં પ્રવચન વાંચનમાં પહેલાં આટલું મોટો વાંચતો નહોતો, આટલો સમજતો. એ દ્રષ્ટિ છે એ પર્યાય દ્રષ્ટિ છે, એ ખોટી દ્રષ્ટિ છે, જૂઠી દ્રષ્ટિ છે, અવગુણની દ્રષ્ટિ છે, ગુણની દ્રષ્ટિ નથી. પામર છું એમ વિચારવું. આનંદજી તો કહે છે કે મને પુરુષ કહેવું એ મને યોગ્ય નથી લાગતું, મારો પુરુષાર્થ નિરો છે, મારું નામ પુરુષ છે એ બરાબર નથી મને એમ લાગે. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન, તમારું નામ અજીત તે તો સાચું છે, પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. આપનું નામ સાચું, મારું નામ જૂઠું છે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન ક્રોધ માન માયા લોભ આદિ દોષનો તમે જય કર્યો છે, તમે એને જીતી લીધા છે. તમે જીતાણા નથી પણ તમે એને જીતી લીધા છે, તેથી તમે અજીત કહેવાવા યોગ્ય છો. પણ તે જ દોષો મને જીતી લીધો છે. જે તે જીત્યા તેણે હું જીત્યો, તમે જેને જીત્યા એને મને પછેડ્યો છે. આમ મારી પરિસ્થિતિ છે પૂરતી. માટે મારું નામ પુરુષ શેનું કહેવાય, કે ખરેખર એ નામને હું યોગ્ય નથી. દ્રવ્યાર્થિક નહીં પણ પુરુષાર્થ વધારે, અને પર્યાયાર્થિક નહીં પણ પુરુષાર્થ વધારે. શુદ્ધ નહીં પણ પુરુષાર્થ વધારે, અને અશુદ્ધ નહીં પણ પુરુષાર્થ વધારે. પુરુષાર્થ નહીં પણ પુરુષાર્થ વધારે, અને અપુરુષાર્થ નહીં પણ પુરુષાર્થ વધારે. બધાને એક જ કામ કરે છે, નહીં નહીં ટુ લીડ, સિદ્ધિ પ્રત્યે દોરી જાય છે, આત્મસિદ્ધિ પ્રત્યે દોરી જવાનું કામ કરે છે. પર્યાર્થિક ને પુરુષાર્થ માં પુરુષાર્થ તૂટી જાય એમ નહીં, પુરુષાર્થ વધારે. સોને લક્ષમાં લે તો પણ સ્વરૂપ પ્રત્યે ઢળે, સ્વરૂપ રૂપ યોગ જાય તો પણ પાછો વળીને સ્વરૂપ પ્રત્યે ઢળે, એનો નિષેધ કરે. આત્માને જાણે તો આદર કરીને સાધના વધારે, રાગને જાણે તો નિષેધ કરીને સાધના વધારે, એનું નામ તો ભેદ જ્ઞાન છે. અસ્થિ નાસ્તિથી આમ તો બંને જગ્યાએ એક જ વલણથી ને એક જ પ્રકારથી થાય છે. આમ છે ખરેખર માર્ગની વિધિ તો આ પ્રકારે છે, એટલે ક્યાંય વચન વિરોધ આવતો નથી, વિષય વિરોધ આવતો નથી. વિરોધી ધર્મો ધર્મ હોવા છતાં અવરોધ પણ સાધી શકાય છે. એટલે તો લીધું સમયસારમાં કે સ્યાદ પદાંકે જીન વચસે રમંતે, જે જીન વચનમાં રમે છે સ્યાદ પદથી, તે ખરેખર આત્મામાં રમે છે. અત્યારે રાજમીજી જીન વચસે રમંતે એટલે કે જીન વચનના વિષયભૂત એવા આત્મામાં રમે છે. એટલે ગમે તે વિષય સામે આવે, સાધક તો એક જ બાજુ વળે છે, બીજી બાજુ વળતો સાધે છે, પ્રત્યેક સમયે સાધે છે. ઉભય મેય વિરોધ ધનસિની સ્યાદ પદાંકે, એમ લીધું છે ને, ત્યાંથી તો કવચ શરૂ કર્યો છે કે ઉભય નય છે એને વિષય વિરોધ છે, પણ એનો ધ્વંસ કરે છે સ્યાદ પદથી. એ જીને વચસી રમંતે સ્વયં વાંત મોહા, એ જીન વચનમાં સ્વયં મોહને વમીને રમે છે. એવું છે, આ પુરુષાર્થનું પદ છે. હવે બીજા પદની વ્યાખ્યા કરે, પછી બે પદ પછી અપૂર્ણ રહી ગયું છે. તે સખી તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ, શું એવો અજિતનાથ ભગવાનનો માર્ગ પામવા માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્ર કરીને જોતો છતો તો સંસાર ભૂલ્યો છે, આ ચામડાની આંખોથી જોઈને તો એને સંસારમાં ભૂલ્યો છે. ચરમ નયન કરી માર્ગ જોતા રે, ભૂલ્યો સયલ સંસાર, આખો સંસાર ચર્મ નેત્રથી ચર્મ ચક્ષુથી જોવે છે, અને એ આખો સંસાર માર્ગને ભૂલેલો છે. જે નયણે કરી માર્ગ જોવીએ રે, તે નયણ તે દિવ્ય વિચાર, જે નયન નેત્રથી માર્ગ જોવું છે એ તો એક દિવ્ય વિચાર રૂપી નેત્ર છે. જે દિવ્ય ગુણોના ભંડારને જોવે છે, દિવ્ય ગુણોના ભંડારનું અવલોકન કરે છે, અનુભવન કરે છે, એ તો દિવ્ય પરિણામ છે, એનાથી માર્ગ જોઈએ છે. શું કહે છે, એ સખી તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્ર કરીને જોતો છતો તો સમસ્ત સંસાર આખો સંસાર ભૂલ્યો છે, તે પરમ તત્વનો વિચાર થવા માટે જે દિવ્ય નેત્ર જોઈએ, તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે, એનો વિયોગ વર્તે છે. આ કાળમાં ક્યાંય માર્ગ દેખાતો, સંપ્રદાયના સંપ્રદાય ટોળાના ટોળા ચાલે છે, પણ ક્યાંય માર્ગ દેખાતો નથી. એ સખી કે અજીત ભગવાને અજીત થવાને અર્થે લીધેલો માર્ગ કાંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં, એ માર્ગ કાંઈ આ ચર્મચક્ષુથી જવાનો વિષય નથી. કેમ કે તે માર્ગ દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. એ માર્ગ છે એ દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, એમ આ માર્ગ એક કાંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગને પેઠે બાહ્ય માર્ગ નથી કે ચર્મચક્ષુથી દેખાય, અથવા ચર્મચક્ષુ એ જોતા તે જણાય એવો નથી. ચર્મચક્ષુ થી કાંઈ તે અતિન્દ્રિય માર્ગ દેખાય, અંતર્મુખ નો માર્ગ છે તે મન થી કે ઇન્દ્રિય થી એ જ્ઞાનગમ્ય થતો નથી, એવો એ માર્ગ છે. એ બીજા પદનો અર્થ કર્યો છે અને ત્યાંથી એ વિષય અપૂર્ણ રહી ગયો છે, પૂર્ણ નથી મળ્યો. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહી વાર, વિલય એટલે રાગાદી વિભાવ નો વિલય થતા વાર ન લાગે, આત્મસિદ્ધિ નો વિષય. એ 753 પૂરો થયો હતો. 754 માં અંગત લખાણ મેળવ્યું છે એ છાપ્યું છે. વેદનાથ પુત્ર ભગવાન પોતાની વાત કરી છે. આનંદજીને તો અનુભવ થઈ ગયો હોય તો ના નહીં, અનુભવમાં આવી ગયા હોય એવા લખાણો છે. અનુભવી પુરુષના લખાણો હોય એવા લખાણો, કેમ કે એક પદમાં એમણે લખ્યું છે કે આનંદ ઘન ચેતન હવે ખેલે દેખે લોક તમાશા. એટલે એમ લખે હું તો ચેતન થી ખેલી રહ્યો છું, મારી કરીને તો ચેતન સાથે ખેલ કરે જ છે. લોકોને જે તમાશો દેખાતો હોય તે દેખાય, કોઈ કે શ્વેતાંબર છે, કોઈ કે દિગંબર નથી, ફલાણા છે ઢીંગણા, જે દેખાવું એ દેખાય. આનંદ ઘન ચેતન હવે ખેલે દેખે લોક તમાશા. એ પદ છે પોતાની દશાને વ્યક્ત કરતું પદ છે. હા, બહુ મસ્તીથી બોલે ગુરુદેવ તો. આનંદ જઈને ના પદ બોલે તો રસ ચડી જાય ગુરુદેવને તો. પ્રભુ તમે જાણ કરી હતી લલકારતા ને ગુરુદેવ. સત્તાની વાત આવે, મૂળ સત્તા છે એ તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જણાય છે. દેવ દ્રષ્ટિનો જે વિષય છે એ ભગવાનની જાણવાની રીત છે. જો દેવ દ્રષ્ટિ પ્રત્યે તો ભગવાનની રીતે એને આત્માને જાણ્યો, જે દ્રષ્ટિએ ભગવાન આત્માને જાણે છે એ દ્રષ્ટિ અહીંયા સાધક આત્માને જાણે છે. તો એ ભગવાનની દ્રષ્ટિની પ્રશંસા કરી કે પ્રભુ તમે જાણ કરી તે સૌ જગ દેખતા હોના. બહુ લલકાતા ગુરુ રસ કરતો. માખણ સાસુ વિરલા ખાયા છાશે જગમરમાયા. બધું નટ નાગર કી બાજી ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. હિન્દુ મુસલમાન નું કામ નથી આ જૈન ના તત્વજ્ઞાન માં. બ્રાહ્મણ કાજી નો અર્થ શું? ધાર્મિક પુરુષોમાં ઓલા હિન્દુઓમાં બ્રાહ્મણ છે, ઓલામાં કાજી છે કુરાન વાંચનારા. એનું કામ નથી આમાં, એ કઈ વાત સમજી શકે એવી વાત છે. આ બીજી જાતની બાજી છે. આ તો એવા 100 પદ છે, એવા બીજા 100 પદ છે. આનંદ હે જ્ઞાત પુત્ર ભગવાન, કાળની બલિહારી છે. પોતે અંગત લખે છે પોતાને ભગવાનને સ્મરણ કરીને કે આ કાળની કોઈ બલિહારી છે કે આપના જ માર્ગમાં આપની વિરુદ્ધ ચાલે, આપનું જ નામ લઈને આપના સિદ્ધાંત વિરુદ્ધ ચાલે. શું નામ આપે જીન માર્ગ ને હુન માર્ગે ચાલે, આ તે કાળની બલિયારી છે ને. શું હે જ્ઞાત પુત્ર ભગવાન, કાળની બલિયારી છે. આ ભારતના હીનપુણી મનુષ્યોને તારું સત્ય અખંડ ને પુરવાર પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? પુરવાર પર અવિરોધ શાસન છે. શું અત્યારના હિનપુણી મનુષ્યોને તારું તારું અખંડ ને પુરવાર પર વિરોધ શાસન કેવી રીતે પ્રાપ્ત થાય, ક્યાંથી પ્રાપ્ત થાય, આ કાળમાં તો દેખાતું નથી. થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા, શું થયું? તે શાસનની પ્રાપ્તિ થવામાં, શાસન ખડું થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. કેવા વિઘ્નો ઉત્પન્ન થયા? કે તારા બુધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાજા. શું કીધું બોલો? આ દિગંબર સાહિત્યજીને કીધું છે તો બસ વાત પૂરી થઈ ગઈ, તો બાકીનો નિર્દેશ કરી નાખ્યો એમણે. ત્યાં પણ ભેળસેળ થઈ છે એ બધો વાત કરી નાખી એની અંદર, કે તા બુધેલા તો તારા શાસ્ત્રો પણ કલ્પિત અર્થથી વિરાજા, એનો અર્થ કલ્પિત કરી નાખ્યો. ભગવાન તો આવા હોય, ભગવાનને આમ હોય, ભગવાનને તેમ હોય, દેવગુરુ શાસ્ત્રથી માંડીને બધી ગડબડ કલ્પના યુક્ત કરી નાખી. અરે કેટલાક તો સમૂળ ગા ખંડ્યા, આમ હોય જ નહીં, આમ જ હોય, મૂળમાંથી સિદ્ધાંતનું ખંડન કરી નાખે એવું કર્યું. વાત કરી નાખ્યા છે સમૂળગા ખંડ્યા એટલા તો હા, પછી જ પછી લઈએ છીએ. ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા, બીજી દ્રષ્ટિએ વળી ગયા. કટાક્ષ દ્રષ્ટિ એટલે વાંકી, કટ એટલે વાંકો, વાંકો છેદ પાડજો, ત્રાસો છેદ પાડજો, ખૂણો પાડજો. એ કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા, લાખો માણસો સ્થાનક પાસે છે, પ્રતિમાને નહીં માનીને પ્રતિમાથી વિરુદ્ધ. શું? જે ધ્યાનનું કારણ છે, જે સ્વરૂપમાં વળવાનું કારણ છે, એનાથી જ કટાક્ષ દ્રષ્ટિએ એટલે બીજી દૃષ્ટિએ, કટાક્ષ દ્રષ્ટિ એટલે માકું શું પાડ્યું, છળ ગ્રહણ કરીને, કે આમાં હિંસા થાય છે, આમાં દેરાસર બંધાવવા, એમાં હિંસા થાય છે, એમાં આરંભ સમારંભ થાય છે. પ્રતિષ્ઠા કરો માટે, પ્રતિષ્ઠા માટે પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ, પછી ઉપાસરો કરે ત્યારે આરંભ સમારંભને હિંસા ન થાય. પછી જે સાધુઓ પ્રતિમાનો નિષેધ કરે એ જ સાધુઓ પાછો અપાસરે બંધાય ને રે. એમાં ન રહેવાય, છતાં રે છે ઓલામાં પાછો પ્રતિમાજીમાં વાંધો રાખે છે. આમાં વાંધો નથી એનો અર્થ, એમ તો શાસ્ત્રોમાં નિષેધ છે પણ એમને વાંધો નથી એમ થયું ને. શાસ્ત્રમાં તો પ્રતિમાજીની સ્થાપના છે, બત્રીમાં સ્થાપના છે. રહેવાનું સ્થાનક, સ્થાનક એટલે સાધુઓને રહેવાનું ઠેકાણું, એને સ્થાનક કહ્યું. તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા, જે આચાર્ય પુરુષો થયા છો, તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી છે. ભગવાનના વચનમાં શંકા નાખી દીધી, આચાર્યોના વચનમાં શંકા નાખી દીધી, બે રીતે કરી નાખ્યું. અને એકાંત દહી કુટીને તારું શાસન નિંદાયું, અને એકાંત કુટીને શાસનને નિંદાયું, તો બે ભાગ પડે એટલે વાત ખરા. સંપીને રહેતા હોય એક બાપના બે દીકરા, જોઈન્ટ ફેમિલી જેને, જુદા થાય એટલે લોકો વાતો કરે, જોવો ભાઈ ભાઈ જુદા થયા, ભાઈ ભાઈઓને મનમેલ લાગતો નથી, કારણ કે અંદર થયું છે. નહીં તો જુદા થાય નહીં, ઘોડા જુદા કર્યા, ધંધો જુદો કર્યો. એટલે પહેલાના જમાનામાં તો બાપ બેઠા હોય ત્યાં સુધી જુદો ન થવા દે, ગમે એમ કરો, અંદર કુટી મળો, જુદા નથી, હું જીવું ત્યાં સુધી જુદા નથી થવાનું એમ કહું. હું મારી આબરૂનો અને ખાનદાનીનો સવાલ છે, હું મરી જાઉં પછી ગમે એ કરજો એમ કે. આ એકમાંથી બે થયા ને, શાસન નિંદાયું, એવો વિચાર ભેદ થયો, એવો વિખવાદ થયો, એવો અંદર અંદર ઝઘડા શરૂ થઈ ગયો બીજાની નિંદાનું કારણ થાય. શાસન દેવી, હે શાસન દેવી એમ કે છે, એવી કઈક સહાયતા આપ કે જે વડે કલ્યાણ નો માર્ગ હું બીજાને બોધી શકું અને દર્શાવી શકું, અથવા ખરા પુરુષો છે દર્શાવી શકે, એવી કોઈ સંયોગોમાં અનુકૂળતા કર. શાસન દેવી રાગી દેવ છે એટલે એને કહેવાય. સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચન ના બોધ ભણી વાળી આ આત્મવિરાજક પંથો થી પાછા ખેંચવામાં સહાયતા આપ. સર્વોત્તમ જગત માં વિચારો ઉઠ્યા છે કે લખ્યા છે, લખવાની પદ્ધતિ હતી, વિચારો આવે છે લખી નાખે, વિચારો આવે છે લખી નાખે. માર્ગ ને પ્રકાશવાની ભક્તિ, માર્ગે છાવાન એવા મુમુક્ષુઓ પ્રત્યેની ભક્તિ, માર્ગ પ્રાપ્ત એવા સાધકો પ્રત્યેની ભક્તિ, એ બધે ભક્તિને માર્ગ ભક્તિ કહેવામાં આવે છે. માર્ગની ભક્તિ, મોક્ષ માર્ગની ભક્તિ. સાતસો ને ચોપન એટલો અંગ કાગળનો ટુકડો મળી ગયો છે. શાસન દેવી એટલે એવું કોઈ ચાલી આવતી વાત છે, આ ભારત માતા નથી કહેતા, કોઈ એવા હોય દેવ તો કોને ખબર છે. એવા એમાં શું છે કે બહારની અંદર શાસનના સંયોગો, અનુકૂળ પ્રતિકૂળતાઓ પ્રત્યેના પ્રશસ્ત રાગદ્વેષવાળા જીવો પણ હોય છે. શાસનની અંદર કોઈ જીવો એવા હોય છે કે જે શાસનથી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો એને તીવ્ર રાગદ્વેષ થાય. એ પ્રશસ્ત છે, દ્વેષ પણ પ્રશસ્ત છે અને રાગ પણ પ્રશસ્ત છે, અને એ પરિણામથી કોઈ દેવલોકનું આયુષ બંધાઈ જાય તો એ દેવલોકમાં એની પાસે જે પુણ્ય યોગ હોય એનાથી એ શાસનની પ્રતિકૂળતાઓ ત્યાંથી પણ દૂર કરવા માટે પ્રયત્ન કરે એટલે એને એવો રાગ આવે પાછો, કેમ કે એ રાગ એને આયુષ બાંધ્યું છે, એ પ્રકૃતિ એની સાથે મણાઈ ગઈ, એ પ્રકૃતિનો નિબંધન કરીને ગયા એને એનો ઉદય વર્તે. એટલે નીચે કાંઈક એવું મનુષ્ય લોકમાં ભગવાનના શાસનમાં કોઈ બાધા પહોંચાડતું હોય અને એ બધા દૂર થવા યોગ્ય કોઈ પુણ્ય યોગ હોય તો આનો વિકલ્પ ને પ્રયત્ન નિમિત્ત આ યોગ અને ઉપયોગ નિમિત્ત થાય. નહીં 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 એવું કાંઈ નથી, કાયમી હોય તો અત્યારે આ દશા હોય નહીં આપણા લોકો. જો કાયમી એવું થતું હોય તો એવા જીવો તો હોય, ત્યાં અસંખ્ય દેવો છે એમાં એવા જીવો હોય છે, પણ એને વિકલ્પ ન આવે ને, કાંઈ વિકલ્પ આવે તો અહીંયા કાંઈ ચાલે નહીં એનું. કેમ કે કોઈ કોઈનું કરી શકે છે એ તો વસ્તુ વ્યવસ્થામાં નથી, પણ અહીંયા શાસનનો પુણ્ય યોગ હોય તો એ દેવનો વિકલ્પ છે, એ રાગ છે એ નિમિત્ત થાય. પુણ્ય યોગ ન હોય તો રાગ હોય તો નિમિત્ત ન થાય, કાં તો એને વિકલ્પ જ ન આવે ત્યાંથી એમ છે. ત્યાં ચર્ચા થઈ છે, ગિરનારમાં ચર્ચા થઈ છે, કુમકુંડાચાર્યની દર્શનાચાર્યની ગુફા છે. હા, એક દર્શનાચાર્યની ગુફા છે, કુમકુંડાચાર્યની ત્યાં ચર્ચા થઈ હતી એ વાત છે. હા, એ ચર્ચા થઈ એ વાત છે, ખરી. જીવવાની માતા તો ભગવાનની વાણી છે, અને ઓલા તો કોઈ એ નિમિત્તે દેવ કે દેવી થયા હોય એવા શાસનના પ્રશસ્ત રાગથી દેવ કે દેવીનો એને ભાવ થયો હોય, અને એ પ્રકારનો એને રાગ દ્વેષ થાય, દ્વેષ પણ થાય પ્રશસ્ત, રાગ પણ થાય પ્રશસ્ત, બે પ્રકાર થાય ત્યાં. સાતસો ને પંચાવન બે ને થાય, મોક્ષને પણ થાય અને જ્ઞાનીને પણ થાય, બંનેને થાય, બંનેને સંભવી છે. સાચા મુમુક્ષુને પણ થાય અને સાચા જ્ઞાનીને પણ થાય, એ સંભવિત છે. ખોટા મુમુક્ષુને ન થાય એમાં ન થાય, એ ખોટા મુમુક્ષુ છે, થાય જ તે. કેમકે જેને જેની પ્રાપ્તિ કરવી છે એમાં એ વિષયનો એને રાગદ્વેષ હોય હોય ને છદ્મત છે ત્યાં સુધી, ન હોય એવું બનતો નથી. અષ્ટપાવડા હોય એના ઉપર લખાણું છે, દાર્શનિક ધર્મ છે. તાંબર સંપ્રદાય એમના મુખ્ય સિદ્ધાંત પૂજ્યો એ સહન નથી થયું. મુનિરાજ હતા, મહામુનિરાજ હતા, પણ સહન થયું? અરે આ તો ગુજરાતનો ભગવાનના વીર માર્ગનો સિદ્ધાંત તૂટે છે. આનો મુનિ નથી અને મુનિ પણ મનાવે છે. તો આખા ગ્રંથમાં સમ્યક દ્રષ્ટિ અને મુનિ કેવા હોય ને એનાથી વિરુદ્ધ ચાલનારા કેવા હોય એ સંબંધીનું આખું નિરૂપણ કર્યું. હા, એક વસ્તુનો આણો વાણો રાખે અને મુનિ પણ મનાવે, એમ રાખે એટલે રાખીને મુનિ પણ મનાવે કે અમે પણ નિરંથ માર્ગના મુનિ છીએ, વિતરાગ માર્ગના મુનિ છીએ, જિનમાર્ગ ના મને છે, ઉન્માર્ગ થઈ ગયો ને. પાપ નહીં ઉત્સુક્રો પણ પ્રરૂપણ સરીખો, ઉત્સુત્ર એટલે સિદ્ધાંત થી વિરુદ્ધ જે પ્રતિપાદન કરે છે એના જેવું કોઈ પાપ નથી. સિદ્ધાંત નું ખંડન કરવા જેવું કોઈ મોટું પાપ નથી. શું થઈ, શું બધા થઈ જાય તો માને તો જૈન ધર્મ નો નાશ થાય. ધીરુભાઈ, જૈન ધર્મ થી વિરુદ્ધ માને તો જૈન ધર્મ નો નાશ થાય, પણ જૈન ધર્મ નો અનુકૂળ માને તો અજૈનપણા નો નાશ થાય, વિરુદ્ધ માન્યતાનો, ખોટી માન્યતાનો નાશ થાય. કેવી રીતે બન્યો કયો? ખોટી માન્યતાને પોષે તો જૈન ધર્મ નું પોષણ થાય, જૈનના નામે અજૈન માન્યતાને પૂછે તો જૈન ધર્મનો ઉત્કર્ષ થાય કે નાશ થાય? નાશ થાય. તો ક્યાંય સિદ્ધાંત તૂટવો કોઈ પણ ભોગે, સિદ્ધાંત ન તૂટવો એ બાબતમાં મુમુક્ષુએ જ્ઞાનીઓએ અડગ રહેવું કે એનું સાચાપણું છે. પરિસ્થિતિ ગમે તે હોય, સમાજ આખો આમ થઈ જશે એમ થાય ને મૂળ તો, એ સમાજનું લફરું છે, લોકસંજ્ઞા સમાજનું. સમાજ જાણે સિદ્ધાંત તોડવાથી સમાજ સચવાય, એ સમાજ સાચવો છે અને શાસન સાચવવું નથી. આમ તો કલકત્તામાં તો મારવાડી ભાઈઓ ઘણા સાંભળવામાં હતા ને, વાત એમ ચાલતી હતી કે અમારે તો આ લોકોની વચ્ચે રહેવું છે ને, અમારે તો આ લોકોની સાથે રહેવું છે, આ લોકોની વચ્ચે રહેવું છે. શું એટલે? અમારે બેનશ્રીનું નામ ન બોલાય ને, અમારે ગુરુદેવનું નામ ન બોલાય ને, એવું બધું ત્યાં તો ચાલે છે ને. કલકત્તામાં જરા એ વધારે ચાલે છે, પણ ઓલા દિગંબરના મંદિરમાં બે છે, સંપ્રદાયના મંદિરમાં બે છે. સમાજની વચ્ચે રહેવું છે કે અસંગ થઈને રહેવું છે? આ પ્રશ્ન કર્યો હતો મુખ્ય મુખ્ય માણસો, મુખ્યાઓને, કે તમારે સમાજની વચ્ચે રહેવું છે કે અસંગ થઈને રહેવું છે, કયા રસ્તે જવું છે? સમાજને તો છોડવાનો છે, અને એમાં આ સમાજ જે મોક્ષ માર્ગથી લાખો ગાંવ દૂર વર્તે છે એ સમાજને હારે રહેવું છે? એના થઈને રહેવું પડે, એના જેવા થઈને રહેવું પડે. 755 ઉત્સૂત્ર થઈ ગયો ને, પછી આજ્ઞા થી વિરુદ્ધ ચાલે તો ઉત્સૂત્ર થઈ ગયો ને, અપરાધ તો છે. માર્ગ વિરુદ્ધ જવાનો, એ માર્ગ વિરુદ્ધ જવાનો એ અપરાધ છે. જવાબદારી જેની વધારે છે ને વધારે સજા થાય, તો સીધી જ વાત છે. હા, નુકસાન વધારે થાય, ચોક્કસ જરૂર નુકસાન વધારે થાય. હાયર ધી પોસ્ટ, હાયર રિસ્પોન્સિબિલિટી, જેટલી તમે ઊંચી પદવી ધારણ કરો એટલું નુકસાન વધારે થાય. તમે બેંકનો પટ્ટાવાળો ભૂલ કરે તો કાંઈ બેંક ખર્ચામાં ન જાય, અને ચેરમેન ભૂલ કરે તો બેંક ખર્ચામાં જાય. સીધી વાત છે. જૈન માર્ગ તૂટ્યો છે, અત્યારે જૈન માર્ગ તૂટ્યો છે એનું કારણ જૈનો છે, અજૈનો નથી. અલબત્ત ઇતિહાસમાં અજૈનોએ જૈનો ઉપર આક્રમણ કર્યા છે, પણ એથી માર્ગ ખરેખર નથી તૂટ્યો. એ વખતે તો ઉલટાનું બહારથી આક્રમણ થાય તો અંદરથી ટકાવવાની વૃત્તિ જોર કરે, પણ અંદરોઅંદર જે સિદ્ધાંત તૂટીને જે કાંઈ ફાંટા પડે છે, સિદ્ધાંત તોડીને જે કાંઈ ફાંટા પડે છે, એને લઈને માર્ગ તૂટી જાય છે એમ બને છે. માટે સિદ્ધાંતને અક્ષુણપણે જાળવવાનો કોઈ પણ ભોગે પ્રયત્ન કરવો, આ ધર્મ છે. મુમુક્ષુનો આ ધર્મ છે. ગડબડ કરીને કીધી છે, શાસ્ત્રનો નાશ કર્યો. બનારસમાં 12 વર્ષ સુધી શાસ્ત્રો બન્યા, એટલા શાસ્ત્રો આપણે અહીંયા હતા બનારસની અંદર. એના કરતા વધારે નુકસાન શાસ્ત્રોમાં ફેરફાર કરવાથી થાય છે. જ્યાં ફેરફાર કરાય એ મોટો અપરાધ. કારણ કે જે શાસ્ત્ર બાળે ને એ તો નવા લખાય, પણ જે ફેરફાર કરેલા રહી ગયા એ તો કાંઈક ને ઊંધે કાન નાખી દે, ઊંધે રસ્તે ચડાવી દે, કેમ કે એની તો પરંપરા ચાલવાની. એ બહુ મોટું નુકસાન છે ને બહુ મોટો અપરાધ છે. હા, એ બહુ મોટો અપરાધ કહેવાય. ગુરુદેવના શાસ્ત્રો કયો, ભગવાન મહાવીરના શાસ્ત્રો કયો, અનંત તીર્થંકરોના શાસ્ત્રો કયો, તો એક જ વાત છે, જુદું જુદું થોડું. આત્માનું ઉપકારી છે એટલે ગુરુદેવનું નામ લઈએ આપણે, એ તો મૂળ વસ્તુ તો એક જ છે, સિદ્ધાંત તો એક જ છે. ગુરુદેવ એમ કહેશે, હા હું કહું છું એમ ક્યાં કહેશે? તો પ્રવચન કરતી વખતે એમ કે જો પ્રવચન સારા આમ કહે છે, જો સમય સારા આમ કહે છે, શું કહે છે? સમય સાર જો શ્રીમદ આમ કહે છે, ધર્માત્માઓ ને મુનિરાજો ને આચાર્યો ના આધાર આપે છે, હું કહું છું એમ ક્યાં કહે છે? આપણે એમ કહી શકીએ ગુરુદેવે આમ કીધું? હા, એ તો કે શ્રીમદ આમ કે છે, સંતન સાર આમ કે છે, કુંકુંદાચાર્ય આમ કે છે, અમૃતચંદ્રાચાર્ય આમ કે છે, સમંતભદ્ર સ્વામી આમ કે છે, ઉમા સ્વામી આમ કે છે. અને એમાં એ લોકો પછા એ આચાર્યો જ ભગવાનની સાક્ષી બને કે જીણા આમ દંતી ભગવાન આમ કે છે, જીનેશ્વરોએ આમ કીધું છે, નિંદેવ આમ કે છે, એ પણ ભગવાનને વચ્ચે લાવે છે. લાખેલા હંડાઈ ગઈ ને જિનેન્દ્રથી માંડીને આચાર્યોને ધર્માત્માઓની લાઈન સંધાઈ ગઈ. હવે શાસનનો વિષય થોડો ચાલી ગયો અંગત લખાણ ઉપર. 755 ઓમ નમઃ. શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા થતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. આ એક દુઃખ છે, એ જીવને દુઃખથી છૂટવાની વિચારણા જગાડે છે એમ કહેવું છે. પછી શારીરિક દુઃખ છે, એ પીડાનું દુઃખ છે, વેદનાનું દુઃખ છે, અસાતાનું. અને માનસિક દુઃખ છે, એથી વધારે છે. એમાં શારીરિક પીડા નહીં હોવા છતાં માનસિક દુઃખ છે, એ શારીરિક પીડાથી પણ ભયંકર દુઃખ છે. અને એનાથી જેવો આકુળ વ્યાકુળ થાય છે, એ વ્યાકુળ ને દુઃખતાને દુઃખથી છૂટવાનો બહુ પ્રકારે ઈચ્છા કરે છે કે આ ન જોઈએ, ન જોઈએ, આ સ્થિતિમાં રહેવું નથી, આ દુઃખદાયી સ્થિતિમાં રહેવું નથી. પણ એ દુઃખથી છૂટી નથી શકાતું. એવો તો કેમ છૂટી શકાતું નથી, શું કારણે છૂટી શકાતું નથી, એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે છે. પણ તેનું યથાર્થ સમાધાન કોઈ જ્ઞાની વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. એનું સમાધાન નથી લોકોની પાસે, જગતમાં એનું સમાધાન નથી. જેમ કે મૃત્યુનું દુઃખ આવશે, બધાને આવે છે, એનો કોઈ ઉપાય નથી. જન્મ પછી નાખ્યું ભગવાનને માથે, એ તો ઈશ્વરને હાથ છે, આપણું એમાં કાંઈ માટે એનો પ્રયત્ન માંડી વાળો. જન્મ મરણને નાશ કરવાનો પ્રયત્ન જે લોકોએ માંડી વાળ્યો, એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી કરી, એ છેવટે ભગવાનના માથે નાખીને પણ એનો જન્મ મરણનો નાશ કેવી રીતે કરવો, એ સાચો પ્રયત્ન શોધી શક્યા નથી. એ તો બધાનું થાય, કોઈનું થાય, આપણું થાય, એમાં નિરુપાય છીએ. બાકી એનો કોઈ ઉપાય છે જ નહીં જગતમાં. એટલે ઉપાય વિચારવો, આદરવો, પુરુષાર્થ કરવો, એ વાત કાંઈ રહેતી નથી. આ પરિસ્થિતિમાં જગત ઊભું છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી તેની અરુચિ, એ દુઃખની અરુચિને અપ્રિયતા અને એના પ્રત્યે અભાવો હોય, છતાં તે દુઃખ પ્રત્યે હોય, છતાં તેને અનુભવવા જ કરવું પડે, ભોગવવું જ પડે, એનો બીજો કોઈ ઉપાય નથી. શું વાત લીધી, બહુ ન્યાયથી વાત લીધી. કે રોગનું નિદાન ન થાય તો રોગનો ઈલાજ ક્યાંથી થાય? કોઈ પણ આખું જે વૈદક તબીબી વિજ્ઞાન છે એની અંદર બધી જગ્યાએ આ વાત છે કે આ રોગનું મૂળ કારણ શું, એ જ્યાં સુધી જેનું નિદાન ન કરી શકાય ત્યાં સુધી એનો ઉપાય પણ કોઈ રીતે કરી શકાય. આ સીધી વાત છે, એ ન્યાય લીધો છે અહીંયા. કે જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ, દુઃખરૂપી રોગ છે જીવનો, એ મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, એનું નિદાન ન થાય ત્યાં સુધી તેને ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં. છે એકદમ ન્યાય સંપન્ન વાત. જો અજ્ઞાન અને મિથ્યાત્વનું સ્વરૂપ જૈન દર્શન સિવાય બતાવી દો, અને જૈન દર્શનમાં જ્ઞાનીઓના નિરૂપણ સિવાય બતાવી દો, શાસ્ત્રના અભ્યાસી ગમે તેટલા વિદ્વાનો હોય પણ એ અજ્ઞાન અને મિથ્યાત્વનું સ્વરૂપ નિદાન નહીં કરી શકે. પોતાના મિથ્યાત્વને ઓળખતો નથી માટે, પોતાના અજ્ઞાનને ઓળખતો નથી માટે. પછી એમ કહે છે કે વૈરાગ કરો, ને ત્યાગ કરો, ને શાસ્ત્ર વાંચો, ને શાસ્ત્ર ભણો, ને શાસ્ત્ર શીખો, ને પંડિત થાવ, ને ત્યાગી થાવ, ને હ બસ, અને કાં ભક્તિ કરો, આવું કંઈક કરો એટલે તમને લાભ થઈ જશે. એને નિદાનની ખબર નથી, એને ઉપાયની ખરેખર ખબર નથી. ગુરુદેવ તો એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સ્વભાવમાં સ્થિરતા કરી જેણે જે સાધક ધર્માત્મા હોય, અને એ સ્વભાવની સ્થિરતા વશ એટલી વિતરાગતા, સ્થિર વિતરાગતા જામી કે જેને લઈને અસ્થિરતાના રાગ નાશ પામ્યા, અને એ અસ્થિરતાના રાગને વિકલ્પ નાશ પામતા એની પ્રવૃત્તિનો અભાવ થયો, ત્યારે જગત બાહ્ય દ્રષ્ટિ છે એણે પણ એને ત્યાગીના રૂપે જોયા, સાધકોને ત્યાગીના રૂપે જોયા અને એ મોક્ષ પામ્યા. એવા જે ધર્માત્માઓ છે એ ત્યાગી થઈને મોક્ષ પામ્યા. એમ ત્યાગ મોક્ષ પામ્યા એ ત્યાગી થઈને પામ્યા ને આપણે ત્યાગી થઈ જાવ કેમ? આપણે વૈરાગીને ત્યાગી થઈ જાવ? એ સાધકના જ્ઞાનીઓના ચાળા પાડવા મીડ્યા, એને શું કહેવાય? ચાળા પાડે, એ કરે એમ આપણે કરવું, એ કરે એમ આપણે કરવું. વાંદરામાં એક દ્રષ્ટાંત આપતા, ઠંડીના દિવસોમાં જંગલમાં મુસાફરી કરનારા લાકડા હળગાવીને અગ્નિ પેટાવીને તાપતા હતા, તાર ઉડાડતા હતા, કેમ કે ઠંડી બહુ હતી. એ થોડી વાર તાપી લ્યો કલાક બે કલાક, પછી આગળ હાલો, નહીં તો તાજમાં મરી જાય. વાંદરાને ગાઢ વાતી હતી, એને લાકડા ભેગા કર્યા પણ અગ્નિ ક્યાંથી લાવે? એ આગિયા નાખવા મીડ્યા, અગ્નિ હળગે નહીં ને એની ટાઢ એવું છે. એટલે આત્મજ્ઞાન વિના અથવા અજ્ઞાનને મિથ્યાત્વ ટાયા વિના જે ત્યાગના ઉપદેશમાં અને ત્યાગના માર્ગે ચડી જાય છે, તો બીજા કોઈ માર્ગે ચડી જાય છે અજ્ઞાન મિથ્યાત્વ ટાયા વિના? એ ખરેખર માર્ગે ચડી શકતા નથી. એ માર્ગ ઈચ્છા માર્ગ પ્રાપ્ત જીવોનો ચાળા પાડે છે, જો એને એમ કર્યું માટે આપણે એમ કરવું જોઈએ. જો શાસ્ત્રમાં એમ લખ્યું છે પણ ભાઈ સ્વભાવ સ્થિરતાથી છોડવાની વાત છે. મંથનથી બધા દ્રષ્ટાંતો મૂકેલા છે. શું કહે છે? જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તેને ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે દુઃખનો ક્ષય થઈ શકે નહીં. ભલે દુઃખની ગમે તેટલી અરુચિ હોય, ગમે તેટલી અપ્રિયતા હોય અને અભાવો હોય, તે દુઃખ પ્રત્યે હોવા છતાં તેને અનુભવવું જ પડે, ભોગવવું જ પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય, એટલે અથાગ પરિશ્રમથી કર્યું હોય, છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામો થઈ આવે છે અથવા થયા કરે છે. આનું શું કારણ? શું કહે છે? કેટલાક જીવો વાસ્તવિક ઉપાય છોડીને પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે, અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને તે પ્રયત્ન કેટલો કરે કે એટલો પરિશ્રમ કર્યો હોય કે જે સહન ન થઈ શકે, અસહ્ય પરિશ્રમ કરે, છતાં દુઃખ ન મટે, એને છતાં એને દુઃખ મટે નહીં, તો ત્યાં એને મૂંઝવણ થાય છે. એ દુઃખને મટાડવા ઈચ્છનાર જીવને મૂંઝવણ થાય છે કે અરે રે, આટલું બધું મારે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરું છું પણ હું તો કાંઈ દુઃખથી છૂટી શકતો નથી. એ વ્યામો થયા કરે છે. એનું શું કારણ? એવો વ્યામો થવાનું શું કારણ? આમાં આમાં ન્યાય શું છે? સિદ્ધાંત શું છે? એ વિચારવા માટે જિજ્ઞાસા જગાડે છે આ બધી. શું? દુઃખ મટાડવાની જિજ્ઞાસા અથવા સાચો ઉપાય અને સાચો માર્ગ પ્રાપ્ત કરવા માટેની જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનો આ વિષય છે. તૃષા ન લાગી હોય તો તૃષા ઉત્પન્ન કરવાની વાત છે. આ દુઃખ કેમ ટળતું નથી? આ દુઃખ ટળતું કેમ નથી? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઈચ્છિત નહીં, છતાં મારે આ દુઃખ કોઈ પણ ભોગે જોતું નથી, છતાં અને સ્વપ્ને પણ તેના પ્રત્યે કાંઈ પણ વૃત્તિ નહીં છતાં એ દુઃખ મને પ્રાપ્ત થાય હું સ્વપ્ને ઈચ્છતો નથી, છતાંય તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્નો કરું છું તે બધા નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું, એનું શું કારણ? આ વિચારવાન જીવ છે એ આ પ્રકારે સંસારના દુઃખો મટાડવા માટેનો ઉપાય શોધે છે ત્યારે એને આ પ્રકારે બધા વિચારો આવે છે. આ છે શું? શું માંડી વાળતો નથી? શું કે ભાઈ બધા ભોગવે છે, સૌને દુઃખ પડે છે, સૌ મરે છે, સૌ માંડા પડે છે, સૌને પીડા હોય છે, સૌને મૂંઝવણ હોય છે, તો હેલા જ કરે એમ નથી. આ પણ અપૂર્ણ આવ્યું છે, આ લેખ પણ અપૂર્ણ મળ્યો છે, 755 નો પણ છે વિસ્તાર વાળો. જરા સરસ વાત કરી છે એમાં, માર્ગના વિષય ઉપર ઘણી સારી વાત આ 755 માં.
જવાબ દે જીવન ભગવાન.